તારીખ 16/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71
વિચારવા કરતા જોવાની અવલોકનની પદ્ધતિ ઉપર આવવાની સીધી વાત આ છે. વિચારવાની પદ્ધતિથી જરાક આગળ ચાલવાની વાત છે, પાછળ ચાલવાની વાત નથી. વિચારમાં આવ્યા વાંધો નથી, વિચારીને સમજાય એનો વાંધો નથી, હવે આગળ ચાલવા એમ કે છે. એ પગલું વધારે આગળ ભરવાની વાત છે.
રૂપી પદાર્થોને જોવાની ટેવ પડી ગઈ છે, આ આરૂપી પદાર્થને અવલોકવાની વાત
બરાબર છે. તમે કોઈ દિવસ હીરો જોતા જ નહોતા, જયારે વેપારમાં પ્રવેશ કર્યો જયારે તમે, ત્યારે તમે હીરા જોયા હતા કોઈ દિવસ? હે, જયારે તમને ખબર પડી કે ભાઈ આ એક એવો વ્યાપાર છે કે જેમાં ઓછા પરિશ્રમથી વધારે નફો થઈ શકે છે, મહેનત ઓછી, સમય ઓછો દેવો પડે અને નફો વધારે થાય. ગોડાઉન રાખવા પડે, 5 કરોડ નો માલ ભરવો હોય તો ખિસ્સામાં રહી જાય, અને ગોડાઉનમાં 5 કરોડ નો માલ ભરવો તો મોટા મોટા ગોડાઉન બનાવવા પડે, 1,00,000 રૂપિયા ગોડાઉનમાં ઇન્વેસ્ટ કર્યા પછી માલ નો સંગ્રહ થાય, અને આ કાગળ અમારે જાય. કેટલીક સુવિધા છે કે નહીં તો એ બધી સમજાવતી પછી આપણે નહોતા સમજતા, એને સમજવાનો પ્રેક્ટિસ કરીને ના કરી, વિચાર કર્યો કે પ્રેક્ટિસ કરી, પ્રેક્ટિસ કરી વારંવાર જોવે, વારંવાર જોવે પછી જ્ઞાન પોતાને જોવે. ઓલો તો હીરો જોવા મળે ત્યારે જોવે, જો આસમાન હોય તો એ વખતે જોવાની ઈચ્છા હોય, જોવાનો વિકલ્પ હોય તો જોવાનો કાર્ય ન થાય. જયારે આ સાધન નિરંતર ઉપલબ્ધ છે, ઊંઘમાંથી રાત્રે અડધે રાતે જાગી જાય 12 વાગે, 9 વાગે સુતેલો પણ 3 કલાક ઊંઘ પૂરી કરીને, પહેલી ઊંઘ પૂરી કરીને જાગી જાય, અને એને જ્ઞાનથી જ્ઞાનને જોવું હોય તો એને શું સાધનની બત્તી કરવી પડે, એને પુસ્તક લેવું પડે, એને ઉતરો તો બેઠા થવું પડે, એને જે સેકન્ડ એ જો કામ કરવા માંગે એ સેકન્ડે કામ થાય. આટલું તો સગવડવાનું છે. એટલે જયારે કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય ત્યારે ગાડી પાટે ચડાવવામાં જરાક ભાર લાગે છે, તકલીફ પડે છે. કોઈ બી નવા કામ સાધારણ કામ લાગે તો એવું છે, સાધારણ આ રોટલી બનાવે છે કેવું સાધારણ લાગે, આ તો કરતા કરતા બની જાય તો કેવું સાધારણ કામ લાગે. હે, પણ પહેલી વખત તો એને 5-10 બગીડ્યા પછી થોડો થોડો સુધારો આપતો જાય, થોડે થોડે સુધારો આપતો, નાનામાં નાનું કામ પણ થોડી વારની પ્રેક્ટિસ માગે છે, સાધારણ કામ પણ. આ જરાક આનું કામ બહુ મોટું છે, જબરદસ્ત કામ છે, એનું ફળ બહુ મોટું છે. તો અવળું મોટું ફળ એટલા માટે પહેલેથી બતાવવામાં આવે છે કે એની લાલચ ઊભી થાય. નફો પહેલેથી મોટો બતાવે તો એને વેપાર તો બને, મોસ ચડે કે ન ચડે સીધી વાત છે. મહાવચન મારવાડી ભાષા બહુ મીઠી છે, લાલચ લાગ્યો મને તો મોક્ષમય લાલચ લાગી છે કે જ્યાં પછી હવે જંગલી પહોંચ નથી, પહોંચ નહીં એ જાણ જંગલી એવો મોક્ષ છે કે પછી જમ ઘરે આવે એવું નથી, અને નેત્ર જમડાને રોકી શકાય એવો નથી. પછી લાલચ લાગે કે ન લાગે, આપણા ઘરે જ નહીં આવે, આપણા અજરબંધ બંધ આવી ગયા. ઇન્ડિયા ને ફોરેન માં છે 120-125 ફેક્ટરી છે. કેટલી? ઇન્ડોનેશિયામાં, મલેશિયામાં પછી બધા ઉદ્યોગો જુદા જુદા, એક પેપર મિલ હોય, એક કાપડની મિલ હોય, બધાના સ્વભાવ જુદા જુદા, દેશ નેચર એમ કે શકે છે ફેક્ટરી જોઈએ છે. આપ પાસે બધી હરકતો અને બધી તકલીફો દૂર થઈ જાય છે, અને છતાં એ લાભ આત્માનો નથી, એ લાભ આત્માને નથી. બરાબર છે. ત્યારે જે શાશ્વત લાભ થાય આત્માને, આત્મા માં આત્માને લાભ થાય, એની વસ્તુ જરૂર જોઈએ કે ના સમજી જાય. એમાં પછી યારવાની વાત છે, બહુ બધું છે, બહુ તકલીફ પડે છે, બહુ કટકટણ છે, એ બધા રોજનારો વાત સારા લાગે. આ પત્ર માં તો બહુ સરસ વાત છે કે તને વેદના થી છોડાવીએ છીએ. પીડા થાય એ કઈક પૈસા થી મટાડી શકાય, દવા થી મટાડી શકાય કે નહીં? ઓપરેશન કરી દઈએ, પણ એનો એનો જયારે અસર ઉતરે એટલે પીડા શરૂ થાય છે, પછી પેન કિલર આપે. પેન કિલર આપે ત્યારે કોઈને અસર કરે, કોઈને ન કરે, એટલે પીડા વેગવી જ પડે. અને કોઈને પેન કિલર આપે ત્યારે એ પીડા પટાડવા જતા અંદર પેટ ડિસ્ટર્બ થાય, વધારે બગડે, શુદ્ધ ન થતું હોય. જિંદગી ખર્ચવામાં આવે છે, આખી જિંદગી ખર્ચવામાં આવે છે, એમાં પરાધીનતા આટલી છે તો સ્વીકારીને કરવામાં આવે છે. એટલી પરાધીન તો એટલી પરાધીનતા સર્વાંગ
કેટલો મોટો લાભ મળવો અને એના માટે કેટલો ઉત્સાહ જોઈએ. નિંદાનો વિષય તો એવો છે, બીજા સાધનો એમાં કામ નિંદા મટાડવા માં નિષ્ફળ જાય છે.
વેદના ભોગવતો હોય ને વેદના કેવી છે એની ખબર પડે ને કેવળ જ્ઞાન એને વિતરાગ નો માર્ગ એવો છે. એટલા માટે આ માર્ગ ને પામવાનું જેને મૂલ્ય થાય છે, જ્ઞાનવત થાય છે, કિંમત થાય છે, એવો કોઈ પણ સંસારી જે પૂરી અર્પણ થતી એની એની પાછળ લાગી જાય છે. ચક્રવર્તી હોત ગમે તે સ્તર નો જીવ હોય એની સમજમાં આવ્યું કે આવો મહાન માર્ગ છે, બધું બહુ કરીને એની પાછળ કરવા માટે પોતાને સમય અને જોતો નથી. આમાં આ તો બધા નિર્ધન માણસોનું કામ છે, આપણે માનતો છે એમ નથી. રાજા છે, ચક્રવર્તી છે, એમ નથી. નિર્ધન માણસો હોય ને એ આમાં જાય, આપણે હું માનતો છે એમ નથી. જેને સમજણ પડી વેદવાનો જ્ઞાન નો આત્માનો સ્વભાવ હોવાથી હું કાંટો એ સ્વરૂપ ને વેદે અને સ્વરૂપ ને ન વેદે તો સાતા અસાતા ના અભ્યાસ થી દુઃખ ને પીડા ને વેદ્યા વિના ઉપેક્ષા કરવી એનાથી પણ કેમ કીધું કે જ્યાં ઉપયોગ છે ત્યાં શુભ અશુભ બીજા રાગ ના પરિણામ છે. ક્ષેત્રમાં છે આત્માના પ્રદેશોમાં એ પ્રદેશોમાં શુભ રાગ વર્તે છે. રાગ ની અપેક્ષા વૃત્તિમાં ઉભો છે એટલે ઉપયોગ લક્ષણે લક્ષિત આત્મા લક્ષમાં આવતો નથી. આ એક વિપરીત પરિસ્થિતિને ટાળવા માટે એમ કહે છે કે એ અપેક્ષા છોડ, ઉપેક્ષા કરે નહીં તો તમે આ ઉપયોગ લક્ષણથી આત્મા લક્ષમાં આવે, નહીંતર ઉપયોગ લક્ષણથી આત્મા લક્ષમાં નહીં આવે. શું શરત છે લક્ષમાં લેવા માટેની શરત શું છે કે રાગની અપેક્ષામાં ઉભેલા જીવે રાગની ઉપેક્ષા કર્યા વિના એને આત્માની અપેક્ષા નહીં આવે, જ્ઞાનની અપેક્ષા નહીં આવે. ઉપયોગ છે તે જ્ઞાન છે અને બાજુમાં રાગ છે, રાગ ને જ્ઞાન બાજુ બાજુમાં છે, એક જ જગ્યાએ છે. રાગની અપેક્ષામાં ઉભો છે એટલે ઉપયોગ ને ચૂકી જાય છે, જ્ઞાન ને ચૂકી જાય છે. હવે એ જ રાગની ઉપેક્ષા કરે તો ઉપયોગ ને સંભાળી શકે, તો જ્ઞાન ને સંભાળી શકે. જ્ઞાન સંભાળનાર છે અને એ પોતાને નથી સંભાળતો, પરિસ્થિતિ કેવી ખરાબ છે
જ્ઞાન પોતે સંભાળનાર છે, પોતાને સંભાળતો નથી, એટલે એટલે રાગની અપેક્ષાથી રાગમય થઈને વર્તે છે સંસારીથી. એને એમ કહે છે કે રાગની પોતાને અપેક્ષા કરવી જોઈએ અને તારી તારી તને તારી જાતને સંભાળવી જોઈએ. જ્ઞાનમય છો, જ્ઞાન સ્વરૂપી છો, જ્ઞાનથી તારી જાતને સંભાળી લે. આટલું કરવાનું છે, અંદરમાં અંદરમાં આટલું કરવાનું છે.
રાગ નો રહ્યો સીધી વાત એ છે.
સંબંધ તોડવો છે, ચીજ સાથે સંબંધ તોડવો, રાગ સાથે સંબંધ તોડવો.
રાગ સાથે રાગ તૂટ્યો એટલે ચિત્ત સંબંધ વગર ને છે. નમસ્તી એટલે રાગ ને લઈને આપણે કોઈ વચ્ચેટીયો માણસ કામ કરતો હોય તો હોય પછી કામ કેવી રીતે થાય?
થર્ડ પાર્ટી છે,
થર્ડ પાર્ટી છે એટલે તો થર્ડ પાર્ટી છે. વચ્ચે ની સેકન્ડ પાર્ટી કે એટલે થર્ડ પાર્ટી આપો આપવી.
અથવા
વર્તમાનમાં રોગ થાય તો પીડા નથી કે એની સાથેનો સંબંધ કરનાર ભાવ ને વચ્ચે થી ખસેડી દીધો.
પોતાને
ન જોવું એમ શું કરવા કહીએ છીએ?
મોર
દેખાય છે, ભૂલી જાય છે, મોર જ દેખાય છે, હરીશું દેખાતો નથી. એમ જોવા તો હરીશો છે, એટલે હરીશા ને જોવા માં દ્રષ્ટિકોણ આપનાર ત્યારે મોર દેખાતો પણ થાય છે.
દ્રષ્ટાંત પત્ર બીજા સામે સારો છે કે તમે શાક ની અંદર મીઠું જોવો છો ત્યારે કેમ ખટાશ નથી ખાતી છે દેખાતી? તમારા દ્રષ્ટિકોણ મીઠા જોવાનો ખારાશ જોવાનો દ્રષ્ટિ એ થયો કે એક જગ્યાએ અનેક ચીજ હોય તો જ્ઞાનમાં એક જ ચીજ ને જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કર્યો હોય તો બીજી ચીજ ત્યાં હોય તો એના દુઃખ દૂર કરી શકાય છે. અને જ્ઞાનમાં જ્ઞાન પણ છે અને જ્ઞેય પણ છે માનો કે અને જ્ઞાન ને નથી જોતા તો કેવો હેરાન થાય છે. જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞેય નથી પણ જ્ઞેયનું પ્રતિબિંબ છે કે જે જ્ઞાન જ છે. પણ જ્ઞાન ને નથી જોતા ને જ્ઞેય ને જોઈએ છીએ તો જ્ઞાન કેવું ચૂકી જવાય છે, છે છતાં કેમ નથી દેખાતું. આવું તો ચાલે છે ને, જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞેય નથી પણ જ્ઞેયનું પ્રતિબિંબ રૂપ જ્ઞાન છે, પ્રતિબિંબ પણ જ્ઞાન જ છે, છતાં જ્ઞેયને જોવાનો દ્રષ્ટિકોણ તમે અપનાવ્યો છે માટે જ્ઞાન ને ચૂકી જાવ. જ્ઞાન નથી તો છે છતાં કેમ ન જોયું. પરીક્ષાના વેપારી કાચની પરીક્ષા કરે છે, રિક્ષો બનાવ્યો હોય એને શું છે કે પાછળ એને કલાઈ લગાડી દીધી હોય છે, પછી કલર કેસરી મારી દે છે, બરાબર. એટલે એ અરીસો બની જાય છે, કાચ છે એ અરીસો બની જાય છે. હવે અરીસો ની ક્વોલિટી કાચની જરૂર છે, એ દળ ઉપરથી ખબર પડે કે આ દળ ચોખ્ખું છે કે નહીં, અરીસાનો કાચ ચોખ્ખો છે કે નહીં એ કેવી રીતે જોવો. તો જે અરીસાની સપાટી છે ત્યાં ઉપરી સપાટી ઉપર પ્રતિબિંબ પડે છે, કારણ તો પાછળ કલાઈ લગાડી તે છે, પણ સપાટી ઉપરી સપાટી છે પ્રતિબિંબ પડે છે. જે અરીસાની ઉપરી સપાટી છે ત્યાં આંગળી ઉપરે આંગળીને ન જોવે, આંગળીના પ્રતિબિંબને ન જોવે, અને દળ ને જોઈ લે કે દળ કેટલું ચોખ્ખું છે. કાચ મેલો નથી, કાચ ઊંચી ક્વોલિટીનો નથી, ચોખ્ખો નિર્મળ છે એની ક્વોલિટી પકડી ત્યાં આંગળી દેખાતી હોવા છતાં નથી દેખાતી, એનું પ્રતિબિંબ પડે છે દેખાતો હોવા છતાં નથી દેખાતો, અને એનું લક્ષ્ય એટલું દળ ને પકડી લે છે, બિંબ ને છોડીને પ્રતિબિંબ ને છોડીને જ્ઞાન ના દળ ને પકડી લેવાનું છે. આથી જે દ્રષ્ટિ કહેવાની છે આથી કહેવાની છે. રૂપી દળ છે ને આ અરૂપી દળ છે, એટલે એ શુભાશુભાવને પણ જોવાનું બંધ કરીને ઉદાસીન થઈને એનો અર્થ છે કે એને જોવાનો દ્રષ્ટિકોણ છોડી દઈને, એની અપેક્ષા છોડી દઈને. અહીં સુધી આપણે કાલે રિયાલિટી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલો તે આત્મા. હવે શું છે કે જે આકારે હોવા છતાં પણ દેહથી ભિન્ન છે, જેટલો દેહનો આકાર છે ચામડીનું મઢણ એટલો બરાબર ચૈતન્ય પિંડરૂપી આત્મા છે. જરાય ઓછો નથી, કેમ કે ચામડી ઉપરની છોલ ઉતારી નાખીએ પછી આત્મા શરૂ થાય છે એમ નથી. આત્મપ્રદેશો ઉપરની ચામડીના ઠેઠ સુધી છે અને સ્પષ્ટથી ખબર પડે છે, સ્પર્શનું જ્ઞાન થાય છે, ઠંડીનું જ્ઞાન થાય છે, ગરમીનું જ્ઞાન થાય છે. તો એમ કહેવું છે કે દેહાકારે નિમિત્ત અપેક્ષાએ દેહમાં વ્યાપેલો દેખાતો હોવા છતાં દેહથી ભિન્ન આત્મા આત્મામાં વ્યાપેલો છે એમ કે છે. દૂધમાં પાણી નહીં તો જેટલું લેવલ ઊંચું આવ્યું અર્જુન તો પેલી માતૃ ક્લાસ પણ એને પણ એટલું દૂધ દેખાય છે. દૂધ અને પાણી એક જગ્યાએ વ્યાપેલા છે, છતાં દૂધમાં પાણી વ્યાપ્યું નથી, પાણીમાં દૂધ વ્યાપ્યું જ નથી. પાણી પાણીમાં રહેલું છે, દૂધ દૂધમાં રહેલું છે. ગરમ કરો એટલે પાણી વરાળ થઈને ઉગી જાય, દૂધ રહી જાય. એમ આ આત્મા દેહ દેહ અહીંયા રહી જાય છે, આત્મા બીજી જગ્યાએ જાય છે. એમ તેમ રહી ગયો કરી દે એક રચણ સાથે દેહ પાણી પાણી કોઈ એમ પીવા માટે પાટી વાળો ઘરડું પાણી તો પીએ નહીં, તો પાણી નિર્મળ છે એ પીવા લાયક છે. પણ એ નિર્મળ પાણી થયા પહેલા એનું જ્ઞાન થાય છે, એની નિર્મળતા ઉત્પન્ન થયા પહેલા એનું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે પાણીનું સ્વરૂપ નિર્મળ છે. માટે આમાં માટીને જુદી પાડી દો, જે પ્રયોગથી જુદી પડતી હોય એ પ્રયોગથી જુદી પાડી દો. ચોખ્ખું પાણી પ્રાપ્ત કરીને પીવો, તો એ તો જયારે ચોખ્ખું થાય ત્યારે પીવો, પણ જ્ઞાન તો પહેલા કરી દે છે. જયારે માટી સાથે ઘણું ઢળાયેલું પાણી છે ત્યારે જેમ જ્ઞાન થાય છે, એમ શરીરમાં આત્મા છે ત્યારે પણ વ્યાપકપણે આત્મા શરીરથી જુદો છે, એની વ્યાપ્તિ જુદી છે, એને સ્વરૂપ મર્યાદામાં રહેલો એમ કહે છે. દેહ મર્યાદામાં તો રહેલો સ્વરૂપ મર્યાદામાં કે જેટલામાં જ્ઞાન વેદન છે એટલામાં મારો આત્મા છે. મારું જ્ઞાન જેટલા ક્ષેત્રમાં વિદાય છે એટલા ક્ષેત્રમાં મારું આત્મ સ્વરૂપ છે. આથી બાર મારું આત્મ એટલું જ્ઞાન વિદાય છે એમ લેવું છે. શરીર તો નહીં, શરીર ક્ષેત્ર પ્રમાણ છે તો પણ શરીર તો નહીં, પણ રાગ શુભાશુભ રાગમાં પણ મારું જ્ઞાન વ્યાપતું છે. જ્ઞાન એટલું જ્ઞાનમાં વ્યાપે છે, જ્ઞાન શરીરમાં તો વ્યાપતું નથી પણ જ્ઞાન રાગમાં વ્યાપતું નથી. બંનેનું પ્રતિબિંબ જ પડે છે જ્ઞાનમાં. જ્યારે જ્ઞેયનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે ત્યારે જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. જ્ઞાનમાં વ્યાપીને જ્ઞાનમાં રહીને એને જાણી લઈએ છીએ, વ્યાપવાની જરૂર નથી, એ ત્યાં વ્યાપે તો જાય. સામે બીજો ડુંગર દેખાય છે ત્યાં સુધી જ્ઞાનને જવાની જરૂર નથી, જ્ઞાન આયા રહીને એને જાણી લઈએ છીએ, જ્ઞાનમાં વ્યાપીને એને જાણે છે. દેહમાં વ્યાપે છે દેહને નથી જાણવાની જરૂર પણ નથી જાણવાની. દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં હવે જે ચલ સ્વભાવ પરિણામ ધારા છે ઉત્પાદ લે છે, ભલે જ્ઞાનનો પણ ઉત્પાદ લે તેનો આત્યંતિક વ્યૂહ કરવાનો સન્માર્ગ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા પ્રકાશ ક્યાં શક્તિ લાગે છે આપણે ચાલતા વિશે કુદરતુબે વિશે ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં ચિંતન ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં ચિંતને. અહીંયા એમ કહે છે કે ચલ પરિણામ સ્વરૂપ ધારામાં ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય તે આત્મા છે. આ જે પ્રકાશ છે એને આત્મા જે ચલ પરિણામ રૂપ ધારા છે એમાં જે પ્રકાશ છે તે આત્મા છે. ચૈતન્ય પ્રકાશ તે હાથમાં છે. એવી રીતે એને નિશ્ચળ થવા અર્થે ચલાયમાન એવા પરિણામ સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે જળ સ્વભાવ રૂપ પરિણામ ધારા છે, એટલે ઉત્પાદ જેમાં થયેલ થયા કરે છે, જે પરિણામ પલટાયા કરે, એ પરિણામની ક્રિયાને છોડીને, પરિણામની ક્રિયા ઉપર લક્ષ્ય છોડી દઈને એમ દેવું જોઈએ. અથવા શ્રદ્ધાનો કાર્ય હું પણ કરવાનું છે. જીવ અનાદિથી વર્તમાન ચલરૂપ પરિણામ ધારામાં હું પણ કરીને તે પરિણામ સ્થિર નહીં હોવાથી, ચલાયમાં ન હોવાથી એ છૂટી જાય છે, નવું આવે છે. પરિણામ છૂટી જાય છે, નવું આવે છે. પર્યાય બદલી જાય છે, નથી આવે છે. અને ત્યાં હું પણ કરનાર રોપી જાય છે, રૂપી જાય ને, એવી રીતે પી જાય છે. કેમ કે એ પોતે ધ્રુવ છે. ધ્રુવ પોતે હોવા છતાં, પોતાનું અસ્તિત્વ કાયમી હોવા છતાં પણ જે ક્ષણિક છે એવા અસ્તિત્વનો આરોપણ કરે છે શ્રદ્ધા. આ મિથ્યા શ્રદ્ધા છે, એને પૂરેપૂરી છોડી દેવાની છે. એટલે અહીંયા આત્યંતિક વિયોગ લીધો છે. અહીંયા જરા જોર દીધો, ભાર દીધો છે કે અસ્થિર અને અનિત્ય એવા ભાવમાં હું પણ થાય છે, બિલકુલ છોડી દેવાનું છે. આખે આપ હું પણ ત્રિકાળીમાં લઈ જવાનું છે. વિંધાય છે એટલે દુઃખી થાય છે, ભાવ કરણ જેને કહેવામાં નારકી માં કે એવું મારે, એવું મારે કે ના રાય રાય જેટલા ટુકડા કરી નાખે. નારકી બધે શરૂ હોય એનો પરમાત્મા મારે ત્યારે રાય રાય જેટલા ટુકડા કરી નાખે. પછી પછી પારા દઈને બધું થાય જાય, આનું શરીર એક થાય, વળી એને કાપે, કાપી જ નાખે, રાય રાય જેવા ટુકડા કરી નાખે, લોટ કરી નાખે શરીર. એવું તો મારે છે, એટલો બધો દુઃખી થાય. એક સાધારણ લાકડી મારે તો દુઃખી થાય, છોડો મારે તો દુઃખી થાય, તો એના કટકા કટકા કરી નાખે, મરે નહીં એનું આયુષ્ય, મરે નહીં કટકા કરું તો મરે નહીં, દુઃખી થાય. એમ ત્રિકાળી એવો આત્મા સમય સમયમાં હું પણ કરે છે. એક સમય ની પર્યાયમાં હું પણ પિંજાઈ જાય છે, એવા ટુકડા કરે છે બધા. ત્રિકાળી એના એવા ટુકડા કરી નાખે છે, ભાવમાં એને લઈને પણ જીવ દુઃખી છે. પર્યાયમાં કરવાથી પણ જીવ દુઃખી છે. દુઃખનું આ મૂળિયું છે, પર્યાય બુદ્ધિ એ દુઃખનું મૂળ છે. પછી બીજા બધા દુઃખમાં થાય છે, મૂળમાં આ દુઃખ છે. મૂળમાં આ મિથ્યા છે, મૂળમાં આ દુઃખ છે. અને શું દુઃખાય છે છતાં એને દુઃખ લાગે નથી, એવો કહેવાય ગયો છે. એની શક્તિ કેટલી દુઃખ સહન કરવાની, એ અનંત છે. દુઃખ સહન કરવાની શક્તિ પણ અનંત છે.
અસાધારણ દુઃખ લાગે, અસાધારણ દુઃખ લાગે,
એનો દુઃખ નથી લાગતો કે મોટી વાઈ ગયો છે. કોઈ પણ પીડા ની ટેવાય છે, પીડા મળતી આમ થાય છે ને, કેવો વાત થાય છે, રોગ ઉપર મુકડા થાય છે, એને કહે છે નાની ફોડકી હોય ને તો પીડા બહુ થાય, પીડા બહુ થાય, હર્પીસ બળતું નથી, વર્ષો સુધી ચાલે. પણ એ પછી ટેવાય જાય, તમારે વાત કરતો એને પીડા ઘણી થતી હોય, પણ તમારી સાથે વાત કરતા હોય પીડા પીડા ચાલુ છે એમ ટેવાય જાય, કોઈ પણ પીડા છે ટેવાય જાય. નામ કિંમત નિરંતર રોગો છે, હજારો રોગ લાગુ પડેલા સદાય હોય છે. નિરોગી શરીર જ ત્યારે છે, પણ જીવલોકમાં રોગ થતો નથી અને નારકીમાં રોગ પટતો નથી. દેવલોકમાં અંધારો થતો નથી, નારકીમાં અજવાળો થતો નથી. દેવલોકમાં દુર્ગંધ પ્રવેશતી નથી, નારકીમાં સુગંધનો પ્રવેશ નથી, દુર્ગંધ જાતી નથી. બધું ઉલટો છે, નારકીને દેવ સામે સામે પાપમાં મોટા થતા છે કહેવાય જાય છે. આપણને એમ થાય કે ઝુંપડામાં કેમ રહેતા હશે આવી ઠંડીમાં, આ વરસાદમાં ઝુંપડામાં કેમ રહેતા હશે. આપણે જેટલા સાધનો નથી ઘરમાં પહેરવા ઓળવા, એટલે જીવને સહન કરવાની શક્તિ પણ અનંતી છે. કેટલી એના સામર્થ્યને બતાવે છે, ત્યાંથી સંકેત પામે છે. કેટલી વેદના સહન કરી શકે છે એના સામર્થ્યને પકડીને અહીંયા એ સંકેત પામે છે. સંકેતનો વિષય સામર્થ્યનો ગ્રહણ છે, વેદના સંકેતથી છે, નિમિત્ત પડે છે વેદના, એ બને છે. પણ મૂળિયો અહીંયા છે બધા દુઃખ ચલ સ્વભાવનું પરિણામ. પોતે ત્રિકાળી છે, એક સમયમાં પંદર વીસ ઇંચની હોય, વીસ ઇંચની હોય પણ આપે બરાબર. હવે સભા ફૂટના પાઇપમાં એને ઉતારે દે માણસને, ખાલી એને થોડીક ઇંચ થોડા ઇંચ દબાવીને એને ઠાંસીને ઉતારે છે. પાંચ છ ફૂટનો માણસ છે, એને 2.5 ફૂટની પેટીમાં પેક કરે જોઈએ. કેટલો કે શું દશા થાય એને, તો ત્રિકાળીને એક સમયમાં પેક કરે છે આ ધ્યાનમાં. બે કલાક ઘણો શિવાળીને રહે ને, એક સમયમાં પેક કરી દે છે મિથ્યાત્મા, એની હાલત કેવી દુઃખ થાય, એને ભાવકરણ કીધું છે. તો મૃત્યુ પણ દુઃખ છે, છતાં જીવ ટેવાઈ ગયો છે, દુઃખ લાગતું મૂળમાં અહીંથી દુઃખ. વિસ્મરણ કરી જાય છે, ચૂકી જાય છે. પોતાની ભોળા લંબાઈ કેટલી છે, હું તો ત્રિકાળ શાશ્વત છું એમ અનુભવ કરવાને બદલે હું આટલો જ છું. ઇન્દ્રંગ મરણ છે, અને સમય સમય ને પર્યાયમાં હું પણ કરવું તે ભાવ માનું છું. એ મેં ભ્રાંતિ છે, એવું શાશ્વત છે. એમ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય તે આત્મા આ પ્રત્યક્ષ ચૈતન્યના પ્રકાશમાં પ્રત્યક્ષ પણ તે કર્મયોગ છે. એટલે કર્મના ઉદય સાથે જોડાવું, યોગ એટલે યુજ યોજ જોઈન્ટ. કર્મના ઉદયમાં જોડાવાથી સકલંક પરિણામ દર્શાવે છે, એટલે મલિન પરિણામ ઉત્પન્ન કરે છે. તેથી ઉપરાંત થઈને તેનાથી થાક થાક લાગે ત્યારે ઉપરાંત થાય, વિરામ પામો. એમ થાકી ગયો, કર્મના ઉદયમાં જોડાઈ જોડાઈને થાકી ગયો ત્યારે શાંત થઈને પ્રાપ્ત થઈને જેમ ઉપશમિત હોય એટલે એનો રસ છૂટી જાય. કર્મમાં જોડાવાના પ્રભાવનો રસ છૂટી જાય, ઉપશમ થવું એટલે એનો રસ છૂટી જાય. તે પ્રકારના ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય, તે પ્રકારના ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થવાય. જ્ઞાનમાં પણ એવા ઉપયોગમાં આવે અને ચિંતામાં પણ આવે. અચલ થવાય, અચલ સ્વરૂપમાં અચલતાનો ભાવ ધારણ કરાય. તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય હોય છે. જ્ઞાન કરાય એનાથી શાંત થઈ એનો રસ છોડી સ્વરૂપમાં ઉપયોગ લગાવી એમાં સ્થિર થઈ એમાં અસર થઈ અને સરળ સ્વભાવ પરિણામ કરી નાખવા. એના લક્ષે, એની ભાવનાએ, એની ચિંતનાએ સરળ સ્વભાવ પરિણામ કરી નાખવા. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે, અનંતા તીર્થંકરોની અને સર્વે સંતોની એ જ શિક્ષા છે. એમણે એ જ શિખામણ, એ જ ઉપદેશ આપ્યો છે. બીજી કોઈ વાત નથી કરી, કરી હોય તો આના માટે કરી છે. કલ્પમાં શક્તિ કરી છે પોતાના ભાવોની અભિવ્યક્તિ કરવા માટે.
લક્ષ અને ભાવનામાં શું વિશેષ? લક્ષ અને ભાવનામાં શું ફેરફાર?
લક્ષ છે એ જ્ઞાનનો એક ચોક્કસ પ્રકારનો પર્યાય છે, એને લક્ષ કહેવામાં આવે છે.
લક્ષ એટલે
લક્ષનો અહીંયા શું અર્થ છે એ વિચારવા છે. લક્ષનો જુદી જુદી જગ્યાએ જુદો અર્થ થાય છે. જેમ કે નિર્ણય કરવામાં લક્ષ બદલાઈ જાય કે હું આવો છું એને લક્ષ કહે છે. એને નિર્ણયની વાત નથી, ત્યાં ઉપયોગ ઉપયોગને લક્ષ્ય કહે છે. લક્ષ ના જુદા જુદા અર્થ થાય છે. અહિયાં તો લક્ષ એટલે અહીંયા ધ્યેય એવી હોય છે, અહીંયા ધ્યેય જ લક્ષ મારે એવી જ ભાવના થઈ રહી. ભાવનામાં તો બધા ગુણ પરિણામ છે, ભાવનામાં તો બધા ગુણ મળે છે, બધા ભાવના છે. ભાવનામાં એકલો જ્ઞાન ગુણ નથી, એકલો શ્રદ્ધા ગુણ નથી, એકલો શક્તિ લાગે છે, બધા જોડાય છે એની સાથે, જ્ઞાન ની સાથે બધા જોડાઈ જાય છે. અને તે ચિંતન ના એટલે ચિંતન પ્રાપ્તિ માટે ચાહના કરવી એના માટે ઉદ્દેશ આપ્યો છે. અને આ ચોખ્ખે ચોખ્ખે આત્માને કાયમ માટે સુખી થઈ જવાની લાઈન દોરી છે. ચોખ્ખે ચોખ્ખે આ સત્ય સામે આવેલું બુદ્ધિ છે, ચાલે ગ્રહણ કરવું એ પોતાની શક્તિ, પોતાના સ્વાર્થ કાર્ય છે. વસ્તુ ચોખ્ખે સામે આવે કોને કર્યું હશે, ક્યાં પીડ્યું હશે, કેના કોણ હશે, કઈ જગ્યાએ હશે, આ સામે આવી બધો પરિસ્થિતિ બધો બચી જાય એવી વાત છે. પરમ સત્ય છે એકદમ સામે આવ્યું, તો તે ગરજ વાત છે, પકડે એટલી વાત છે. કેટલો લોકોત્તર પુણ્યનો યોગ સમજવો જોઈએ, પુણ્ય યોગ લોકોત્તર પુણ્ય
બહુ
સારી લાગે છે. એક જ પત્ર મળે છે, બહુ લાઈટ માં નથી આ વ્યક્તિ, પત્ર આખા ગ્રંથ માં નથી એવો પત્ર એને લખે.
આજુબાજુ
પ્રકારના
Thank you.